પૂજ્ય ગુરુદેવશ્રીએ શરૂઆત કરી હતી, આપણે ક્યાં છીએ તે માટે ગુરુદેવે કીધું કે આત્મસિદ્ધિ ગાથા 41માં આવ્યું હતું, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો સાહેબજીએ કીધું કે આખો મોક્ષ માર્ગ પરમગોપાલદેવ એક કડીમાં બતાવી દીધો. કઈ રીતે? તો કે સુવિચારણા જાગે છે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી મોહનો નાશ થાય છે અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. તો આવું પરમગોપાલદેવનું દૈવત છે, એક જ ઓલાની અંદર આખો મોક્ષ માર્ગ બતાવ્યો. અને પછી એના પછીની ગાથામાં આવ્યું હતું, ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આહી. એના ઉપરથી ગુરુદેવશ્રીએ કીધું કે ષટપદ એ છ પદના આપણે છઠ્ઠા પદની અંદર છે, અને એ જે મોક્ષ ઉપાય છે એની અંદર જે શિષ્યએ દલીલ કરી હતી, શંકા રજૂઆત કરી હતી, એમાં જે 92ની ગાથામાં શંકા રજૂ કરી હતી તેનું સમાધાન, એ શંકાનો પહેલી લાઈનનું જે સમાધાન હતું એ 98, 99, 100 અને 101, અને જે બીજી લાઈન હતી કર્મોકાળ અનંતના સાથી છેદ્યા જાય એ 102, 103 અને 104માં સમજાવી છે. અને જે સાહેબે પ્રશ્ન પૂછ્યો તો આપણે ક્યાં છે, વેર આર વી, તો આપણે અત્યારે આ 101 શંકાની છેલ્લી ગાથામાં. એટલે આપણે જોઈએ છે કે પૂજ્ય ગુરુદેવશ્રી આપણને કેવું આખું પિક્ચર ક્લિયર કરી અને આપણને આગળ વધારે છે. તો લિંક જોઈ લઈએ. પહેલો પોઈન્ટ, શ્રી ગુરુએ આગલી ગાથાઓમાં સ્પષ્ટ કર્યું કે મૌનીય કર્મ જે રસ્તે નાશ થાય તે જ મોક્ષ પંથ છે. બીજો પોઈન્ટ, હવે આ ગાથામાં તેઓ શ્રી સમજાવે છે કે જે કે જીવે મોક્ષના સચોટ ઉપાયરૂપ પ્રયોગાત્મક ધોરણે શું કરવું જોઈએ, આ તથ્યને દ્રષ્ટાંત દ્વારા સામાન્ય જનોને પણ રોચક લાગે, ગળે ઉતરે એવી રીતે સમજાવ્યું છે. ત્રીજો પોઈન્ટ, મોક્ષ માર્ગ સંબંધી સંદેહ રહિત નિશ્ચય કરાવતા શ્રી ગુરુ કહે છે, કર્મ બંધ ક્રોધાદિથિ હણે શમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંધે. કર્મ બંધ, કર્મનું બંધન કઈ રીતે થાય છે? ક્રોધાદિથી, તો અહીંયા ક્રોધ આદિતિ છે, તો અહીંયા આદિમાં શું આવશે? ક્રોધ, માન, માયા અને લોભ. હણે, હણે એટલે નાશ કરે, ક્ષય કરે. ક્ષમાદિક તે, પાછું અહીંયા ક્ષમા આદિ કીધું, તો ક્ષમાદિમાં શું આવશે? તો કે ક્ષમા છે, વિનમ્રતા છે, સરળતા છે, સંતોષ છે. જેમ અહીંયા ક્રોધ, માન, માયા, લોભ છે, એમ અહીંયા ક્ષમાદિકમાં આવે છે. હવે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને, સર્વને બધાને પ્રત્યક્ષ અનુભવ છે. પ્રત્યક્ષ એટલે આમ સામે પોતે અનુભવ કર્યું છે, પ્રગટ રૂપે અનુભવ્યું છે. એમાં શો સંદેહ, સંદેહ એટલે શંકા, આમાં શંકા કરવા જેવું શું છે, એમ કરી અને તો સંક્ષિપ્ત અર્થ જોઈએ. ક્રોધાદિતિ થતા કર્મબંધનો ક્ષમાદિ ભાવોથી નાશ થઈ શકે છે, આ દરેકનો સ્પષ્ટ અનુભવ છે. એ વિશે કંઈ સંદેહ કરવા, કોઈ સંદેહ કેવી રીતે હોઈ શકે, એમ કરીને શિષ્ય ગુરુ પ્રશ્ન પૂછે છે. તો ખૂબ વિસ્તારથી ગુરુદેવે આ ગાથા લીધી. કેમ? કારણ કે આમાં આખી પ્રયોગાત્મક રીત બતાવી છે. એટલે સાહેબજી કીધું કે ઓબ્વિયસ છે, એને વધારે સમય લાગવો જોઈએ. તો અહીંયા કીધું ને, પ્રત્યક્ષ અનુભવ સર્વને. ક્રોધ વખતે વ્યાકુળતા બધા જ અનુભવે છે. અને આપણે જોયું છે કે કોઈક પ્રસંગમાં ક્રોધ થયો પણ પછી પાછળથી આપણે એની ક્ષમા કરી લઈએ તો એ વખતે આપણને શાંતિનો અનુભવ થાય છે, હૃદય પરથી, માથા ઉપરથી આમ ભાર ઉતરી ગયો ફીલ થાય છે. તો પરમગોપાલદેવે અહીંયા કોઈ ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન નહીં, પણ તમે પોતે કરી જુઓ અને પોતે તમે કર્યું છે, આવો અનુભવ કર્યો છે એની વાત કરી અને આ ગાથાને સમજાવી છે. જો કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે દ્વેષભાવ હોય ને તો શું થાય, એના પ્રત્યે ઘૃણા થાય, એના માટે ખરાબ વિચાર, પીડાયુક્ત વિચારો આપણા અંદરમાં ચાલ્યા કરે. પણ આપણે એ પણ જોયું છે કે અચાનક કંઈક એવો વિચાર આવે કે જાવા દે ને હવે, શું એને જે કરવું હોય એ કરે, આપણે આગળ વધીએ. હવે આ એક શુભ વિચાર, એક સારો વિચાર, ક્ષમાનો વિચાર આવે તો શું થાય છે, તો કે અંદરમાં પ્રેમ, કરુણા, ક્ષમા, આ સારા ભાવોથી આપણે શું અનુભવીએ છીએ, મુક્તિનો અનુભવ હોય છે. સેનાથી? પેલા ખરાબ ભાવોથી મુક્તિનો અનુભવ કરીએ છીએ. એકદમ શોર્ટમાં કીધું, આ મોક્ષનો પંથ છે. અને અહીંયા કોઈ તત્વજ્ઞાનની વાત નહીં, કોઈ અવિરોધ ઉપાય શું છે, કે આત્મા સચ્ચૈતન્યમય છે, એવું કાંઈ જાણવાની જરૂર નથી. જો આટલું પણ કરી શક્યા તો આપણે મુક્તિનો અનુભવ કરીએ છીએ. અને અહીંયા શું પ્રૂવ કર્યું કે એક ખરાબ ભાવમાંથી પણ આપણે મુક્તિ કરી શકીએ છીએ, એ આપણો અનુભવ છે. પછી ગુરુદેવ આની અંદર એના મૂળમાં ગયા કે આ કેમ ખરાબ ભાવ જાગે છે, કેમ ક્રોધનો ભાવ જાગે છે. તો કે કોઈ પ્રત્યે મમત્વ થયું, મારાપણું થયું, એટલે મનમાં સંકલ્પ વિકલ્પ શરૂ થાય છે. વાત સાચી છે ને? અને કેવું છે કે મમત્વ કેવું હોય છે કે કંઈ બીજું કામ કરતા હોય ત્યારે પણ મન આપણું ત્યાં જ અટકેલું હોય એ વ્યક્તિમાં, એ વ્યક્તિના વિચારમાં. તો એ શું બતાવે છે કે આ એક બંધન છે. જ્યારે આ મમત્વથી, એના પ્રત્યેના જે સંકલ્પ વિકલ્પથી આપણે જ્યારે વિચારીએ છીએ કે જવા દો, મૂકી દો, આ મમત્વ મૂકી દો, તો શું થાય છે, આપણે અંદર શાંતિનો અનુભવ કરીએ છીએ. તો બહુ સુંદર રીતે ગુરુદેવ આમ તર્કથી આપણને આ સમજાવ્યું કે કોઈ એક કારણ, એક અશુદ્ધ ભાવથી મુક્ત થયાનો અનુભવ કર્યો છે, હા કે ના? તો કે હા. જો એક કારણથી આપણે મુક્ત થઈ શકીએ, જેમ અત્યારે બતાવ્યું ને કે મમત્વથી મુક્ત થયા તો આપણે શાંતિ અનુભવ, એ તો બધા જ કારણોથી મુક્ત થઈ શકાય છે અને તે જ મોક્ષ છે. અને પૂછ્યું કે એમાં શું સંદેહ, મોક્ષના આ ઉપાય સંબંધી કેમ તને શંકા થાય છે? કારણ કે આ તારો પોતાનો જ અનુભવ છે. તો આંશિક મુક્તિ ઘણીવાર આપણે અનુભવી છે, પણ આપણી મુક્તિ કેમ નથી થઈ? એનું કારણ શું છે કે જે અંદરમાં જે કારણો જે છે ને, કારણ એ નિર્મૂળ નથી થયા. એટલે શું થાય છે કે આપણે અંશે મુક્તિ અનુભવે છે થોડાક સમય માટે, પણ ફરી ફરી આપણામાં અશુદ્ધિઓ જાગ્યા કરે છે. અને સાહેબે વાત કરીએ જે આપણે, જો ગુરુદેવ આ યંગસ્ટર્સને માટે આ આત્મસિદ્ધિ સમજાય છે, એટલે એવા દ્રષ્ટાંતો કે જે તરત એ લોકો રિલેટ કરી શકે. તો કે સ્કૂલમાં ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, એના પ્રત્યે મમત્વ હતું, કેટલા આપણે કોઈ રાગદ્વેષ પણ એમની સાથે થયા હોય, પણ જેમ જેમ કોલેજમાં આવ્યા તો સ્કૂલના ફ્રેન્ડ ભૂલાઈ જાય છે, આગળ જાઓ તો કોલેજના ફ્રેન્ડ્સ ભૂલાઈ જાય છે. અને સાહેબે પોતાના મિત્રની જ વાત કરી હતી કે એમનો સ્કૂલનો એક મિત્ર જીતેન્દ્ર પંજાબી કરીને, અને એ કંઈક વલસાડ આવ્યા હશે તો એમને ફોન કર્યો છે નેમીજીને. તો નેમીજીએ તરત ગુરુદેવને વાત કરી કે તમારા મિત્ર જે જીતેન્દ્ર પંજાબી કરીને છે, ત્યારે સાહેબે કીધું કેવું છે કે એ વ્યક્તિ સાવ ભૂલાઈ ગયો હોય અને અચાનક આપણે યાદ આવે, હા 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 હા. તો એના ઉપરથી સાહેબે કીધું કે આપણે આગળ વધતા જઈએ છીએ, ઘણા લોકો આપણા સંપર્કમાં આવ્યા હોય પછી એ ભૂલાઈ જાય છે, એની સાથેની જે મમત્વ હોય, પીડા હોય, દ્વેષના ભાવ હોય, એ પણ સમય જતાં ભૂલાઈ જાય છે, અને આપણે એ મુક્તિનો અનુભવ કરીએ છીએ. તો જો આ આપણે અનુભવ કરી શકતા હોય તો સંપૂર્ણ મુક્તિ, એટલે કીધું ને કે દેહાદિક સંયોગનો આજ્ઞા, કે આ છે ભાવોની મુક્તિ અને મોક્ષ છે સંપૂર્ણ મુક્તિ. તો સાહેબે કનેક્ટ કરી આપ્યું કે આ ગાથા કઈ રીતે, તો આપણે અનંતકાળના કર્મો જે 92 ગાથામાં હતું, સાથી છેદ્યા જાય. તો અનંતકાળના કર્મો એટલે આપણને શું મગજમાં આવે છે કે અનંતકાળથી કર્મ સાથે આપણો સંબંધ ચાલુ જ છે, એટલે એ વસ્તુની સ્પષ્ટતા કરવા માટે ગુરુદેવ સમજાવ્યું કે સંસારી જીવ કર્મ સાથે અનંતકાળથી છે, એ વાત સાચી છે, પણ કોઈ એક કર્મ કંઈ અનંતકાળ સાથે નથી. શું થયું છે તો કે એક એક્ઝામ્પલ આપ્યું સાહેબે કે દરેક કર્મ અમુક કાળ સમય માટે હોય, બરાબર છે, એની અમુક સ્થિતિ હોય, એ પૂરો થાય એટલે શું થાય કે એ કર્મ ઉદયમાં આવે, એનો એના એનું ફળ આપી અને એ ખરી જાય. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. તો આ પ્રક્રિયા જે છે એ અનાદિકાળથી ચાલી આવી છે, અનંતકાળથી ચાલતી આવી છે. પણ દરેક કર્મનું પૂદગલ, એટલે જે આ સંબંધ બતાવ્યો છે ને, એ પ્રવાહરૂપે છે. દરેક કર્મનું જે પરમાણુ છે એ આત્મા સાથે તો અમુક નિયત કાળ પૂરતું જ છે. કોઈવાર 10 મિનિટ હોય, કોઈવાર 10 વર્ષ માટે હોય, કોઈવાર 100 વર્ષ માટે હોય, પણ પછી આત્માથી તો છૂટું પડે જ છે. અનંતકાળ સુધી એ એક કર્મપ્રાણુ સાથે નથી રહેતું. આપણી સમસ્યા શું છે કે જ્યારે કર્મનો ઉદય આવે છે, સંયોગો ઉત્પન્ન કરે છે, ત્યારે આપણે શું ભૂલ કરીએ છીએ? નવીન કર્મબંધ કરી દઈએ છીએ. અને એના કારણે આ કર્મબંધની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તેથી એમ કહ્યું છે કે અનંતકાળથી કર્મ સાથે સંબંધ રહ્યો છે. અને સાહેબે દ્રષ્ટાંત સાથે આ સમજાવ્યું કે સપોઝ કોઈ એક કર્મ આત્મા સાથે જોડાયું, બંધાયું, 10 વર્ષ એની સ્થિતિ રહી, 10 વર્ષ એ સત્તામાં રહ્યું, અને પછી એ પાક્યું એટલે ઉદયમાં આવ્યું. હવે ઉદયમાં આવ્યું તો કેટલા કાળ સુધી ઉદયમાં આવ્યું કે સમજો 18 મહિના સુધી ઉદયમાં આવ્યું. અત્યારે કોવિડનું ટાઈમ ચાલે છે ને, એટલે એ એક્ઝામ્પલ સાહેબ આપ્યું કે આ કર્મનો ઉદય આ 18 મહિના માટે આવ્યો. હવે જો ત્યારે ફરી પાછો નવીન કર્મ બંધ કરે, રાગદ્વેષ કરે, તો નવીન કર્મ બંધાય. પણ એ વખતે જો જાગ્રત રહે તો શું થાય? તો કે નવીન કર્મબંધ થાય નહીં. એટલે કર્મ ભોગવતી વખતે નવા કર્મ બંધાવવાનું કારણ પકડાવવું જોઈએ. જો એ કારણ ન સેવીએ, અથવા તો એનાથી વિપરીત કારણ, એવું કોઈ કારણ સેવે, ક્રોધની સામે જો ક્ષમાને આપણે સેવીએ, તો શું થાય? તો કે આ કર્મથી આપણે મુક્તિ કરી શકીએ, કારણનો આપણે નાશ કરી શકીએ. એટલે આ બહુ ક્લિયર કરી આપ્યું કે શિષ્યએ જ્યારે પુટઅપ કર્યું ત્યારે કર્મો કાળ અનંતના, એટલે અનંતકાળથી આ કર્મ સાથે જવું એવું નથી. દરેક કર્મ એનું ફળ આપીને ખરી જાય છે, પણ પાછું નવીન કર્મબંધ બાંધે છે. એટલે આ પ્રક્રિયા સતત ચાલતી હોવાથી એમ કીધું કે પ્રવાહરૂપે એ કર્મ અને આત્માનો સંબંધ અનાદિકાળથી અનંતકાળથી છે. તો આપણે જોયું હતું કે હવે કનેક્શન જોઈ લે આગલી ગાથા સાથે શું આવે છે. તો આગળ આવ્યું હતું જે જે મોક્ષનો ઉપાય તરીકે, મોક્ષના પંથ તરીકે, જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા. એટલે હમણાં અહીંયા જે વાત કરીને કે જો આપણે કારણ સેવશું તો કર્મબંધ થશે, તો એ કારણ જે છે એના વિપરીત કારણો સેવવાથી, જેમ આપણે 5 કારણ બતાવ્યા હતા ને કર્મબંધના, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો મિથ્યાત્વ એટલે ખોટી સમજણ, તો એનું વિપરીત કારણ સેવાથી, એટલે કે સમ્યક દર્શન, સમકિતને સેવાથી શું થાય? તો કે આનો છેદ થાય, આનો નાશ થાય. બરાબર છે, કારણનો નાશ થાય. તો એવી રીતે હમણાં આગલી ગાથામાં જો આખું સાહેબ કનેક્ટ કરી બતાવે છે આપણને કે આ કારણનું, કર્મબંધનું જે કારણ હોય એને, એનું છેદક દશા, એટલે કે છેદક કારણ આપણે જો ગુણ સેવીએ તો એ કારણનો નાશ થાય. તો આગલી ગાથામાં શું આવ્યું હતું? કઈ રીતે ચારિત્ર મોહનો નાશ કરાય તે સમજાયું હતું. બરાબર ને, બે વાત આવી હતી, દર્શન મોહ બોધથી થાય છે અને ચારિત્ર મોહ વિતરાગતાથી છે. તો વિત રાગ, રાગ એટલે કશાય, વિત એટલે વિના, અકશાય, કશાય રહિત થવું, તે ચારિત્ર મોહનો નાશ છે. બરાબર છે, જો લિંક જોજો હવે. તો અહીંયા શેની વાત આવે છે? તો કે આ એ જે અવિરોધ ઉપાય સમજાયો હતો એ અહીંયા સમજાયો કે કર્મ બંધ જે છે એની વિપરીત શું? તો કે ક્ષમા ભાવ, આ કર્મબંધનું કારણ છે. તો એનું છેદક પણ શું છે? તો કે આ છે. તો આ જે ક્રોધાદિ જે છે એ ચારિત્રમો છે. એટલે તમે આખો ફ્લો જુઓ, કેટલો બ્યુટિફુલ ફ્લો છે આ, કે આગળના ગાથામાં ચારિત્રમોના નાશ કરવાની વાત આવી હતી, દર્શનમો અને ચારિત્રમો. તો એ ચારિત્રમોમાં કોણ આવે? તો કે આ ક્રોધાદિ આવે. તો એની, અને પાછું કેવું છે કે ફ્લોની અંદર હવે આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનું, પ્રયોગાત્મક સ્તર ઉપર પરમકૃપાઉદય આપણને અહીં બતાવ્યું છે. તો આગલી ગાથામાં ચારિત્રમોની વાત આવી હતી. ચારિત્રમોના પ્રભાવથી શું થાય છે? કશાય ઉત્પન્ન થાય છે. કયા છે 4 કશાય? તો એ ક્રોધ, માન, માયા, લો. બરાબર છે. તો ક્રોધાથી કેવા ભાવ છે? તો કે અશુદ્ધ ભાવ છે. એનાથી શું થાય છે? કર્મબંધ થાય છે. એટલે કર્મબંધનું એક કારણ છે ક્રોધ, ક્રોધ આદિ. તો ક્રોધાથી ટાળી શકાય? તો કે હા, ટાળી શકાય ને. જેમ આગલી ગાથામાં સમજાયું હતું કે એનાથી વિપરીત એવા જે ગુણો છે એને પ્રાપ્ત કરવાથી, તો કે એનાથી વિપરીત ગુણો શું છે? તો કે ક્રોધને ટાળવા માટે એનાથી વિપરીત શું છે, કયા ગુણ છે? તો કે ક્ષમા ગુણ છે. તો ક્ષમા ગુણને કેળવવાથી ક્રોધાદીનો, ક્રોધનો નાશ થાય છે. એવી રીતે દરેકે દરેકનું આપણે જોઈએ, ક્રોધ ક્ષમાથી નાશ થાય છે, માન શેનાથી નાશ થાય છે? તો કે વિનયથી, કે વિનમ્રતાથી. બરાબર. માયા શેનાથી નાશ થાય છે? સરળતાથી. અને લોભ શેનાથી નાશ થાય છે? તો કે સંતોષથી. તો આ રીતે સમજાયું. અને કઈ રીતે ક્રોધ અશુદ્ધ ભાવ છે અને એને ટાળવા માટે ક્ષમા કઈ રીતે થાય છે? તો એ ક્રોધાદી ભાવો જે છે એ અશુદ્ધ છે. અને સાહેબ, અહીંયા બધાને એક પ્રશ્ન પૂછ્યો, ચલો તમારો અનુભવ શું છે જરા કહો, કે જ્યારે જ્યારે તમે ક્રોધ કર્યો છે ત્યારે તમે અંદરમાં શું શાંતિ અનુભવી છે, આમ એકદમ પવિત્રતા શુદ્ધિ અનુભવી છે? તો કે ના, વ્યાકુળતા પ્રગટ થઈ છે ક્રોધમાં તો. અને ક્રોધ કેવો અનુભવ છે? તો કે આદત છે, નથી કરો છતાં હું ખેંચાઈ જાઉં છું એની અંદર. પણ આજ સુધી ક્યારે એવું નથી બન્યું કે કોઈ એમ કે હા ક્રોધ બહુ સારો લાગ્યો મને, આમ એનાથી એકદમ પવિત્રતા મને અનુભવ થઈ. બીજાને તો ગમતું નથી જ, પણ પોતે જે ક્રોધ કરે છે ને એને પણ સારું લાગતું નથી. અને એટલે જ કીધું કે આ ક્રોધાદી શું છે, અશુદ્ધ ભાવ છે અને જેનાથી કર્મબંધ થાય છે. પછી સાહેબ પૂછ્યું કે ક્ષમાદીનો શું અનુભવ છે? તો કે ક્ષમાદી શું, ક્ષમામાં શું થાય છે આપણે? તો કે શુદ્ધ ભાવ, આપણે પવિત્રતા, શુદ્ધ કરતા આપણે પવિત્ર લઈએ, અંદરમાં પવિત્ર ભાવ આપણે ફીલ કરીએ છીએ. હા, અને કર્મ બંધાતા રોકાય છે, કારણ કે એ ક્રોધનો નાશ કરે છે. કારણ કે ક્ષમા કરે એટલે ક્રોધ નાશ પામે છે. અને માથા ઉપરથી, હૃદય ઉપરથી જે કોઈ પણ આમ વેરનો ભાવ હોય એ ઉતરી જાય છે, એટલે હળવાશનો ફિલિંગ જે કોઈ પણ ક્ષમા કરે એને થાય છે, પવિત્રતાનો અનુભવ થાય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ કરજો, ગુરુદેવ બહુ સરસ કીધું કે આ ક્ષમાદી જે ભાવના છે, જે શુદ્ધિ છે, એની સાથે જે સ્વની જાગૃતિ છે, એટલે બંને છે, આ જે પવિત્રતાનો ભાવ અને પછી એના ઉપરાંત સ્વની જે જાગૃતિ આવે છે એ મોક્ષનો પંથ છે. એટલે શું થાય, ક્ષમાથી સંવર થાય છે, જે કર્મ ક્રોધથી કર્મ આવતા હતા એ બંધ થાય છે. અને સ્વની જાગૃતિ જેટલી જેટલી આત્મામાં સ્થિરતા થાય છે એમ એમ કર્મની નિર્જરા થાય છે. એટલે કીધું કે શુદ્ધ ભાવમાં રહેવાથી અશુદ્ધ ભાવનો નાશ થાય છે. તો ક્રોધ, ક્રોધમાં શું થાય છે? આપણે બીજા ઉપર આરોપ નાખીએ છીએ, બીજા ઉપર દોષ દે છે, એના ઉપર આપણે ચિલ્લાવે છે, બરાબર છે? પણ પછી શું થાય છે, થોડી વાર પછી એક સારો એવો વિચાર આવી જાય કે સામેવાળાની પણ જરાક પરિસ્થિતિ મારે વિચારવી જોઈએ, કેમ એને આવું કર્યું, એનાથી કેમ આવું થઈ ગયું, પછી કઈ રીતે મેં આ નિમિત્તમાં હું આ જે આખું પ્રસંગ બન્યો એમાં હું શું નિમિત્ત બન્યો, મેં શું કર્યું, એ આપણને પકડાય. મારું યોગદાન કેટલું છે, એટલે ભલે ને મેં ખાલી 1% એની અંદર યોગદાન આપેલું હોય જે પ્રસંગ બન્યો એમાં, તો પણ હવે શું થાય છે, એ ભૂલ ઉપર આપણી દ્રષ્ટિ થાય છે અને આપણને ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે, કે અરે મેં જ અપેક્ષા રાખી હતી, મેં જ ધારી લીધું હતું, આ મારી જે ધારણાઓ છે, મારી જે અપેક્ષાઓ છે, એના કારણે જ આ ક્રોધ ઉત્પન્ન થાય છે, ન કર્યું હોત તો આટલી પીડા થાત નહીં. અને કેવું છે ગુરુદેવ, બધા યંગસ્ટર્સને એમનો પોતાનો જે એક્સપિરિયન્સ છે એ શેર કરે છે. હા, ગુરુદેવ શ્રી દીધું કે ગુરુદેવનું એકદમ વ્યવસ્થિત પરફેક્ટ હોય બધું. ગુરુદેવ કે એમના ટેબલ ઉપર, એમનું જે ડેસ્ક હોય એ ટેબલ ઉપર જે બુક વાંચવાની હોય એ વ્યવસ્થિત મૂક્યો સાહેબ, કે એવી વ્યવસ્થિત કે આમ જરા આડી અવડી ન હોય, એક ઉપર એકદમ સિસ્ટમેટિક હોય. પછી બીજો જે થપ્પો હોય એમાં જે એમનું ચિંતન લખતા હોય એનું હોય. સાહેબે ત્યાં સુધી કીધું કે કઈ પેન ક્યાં પડી છે તેઓ અહીંયા નીચે બેઠા હોય ને તો કહી શકે કે પેનનું જે હોલ્ડર હોય એમાં આગળમાં બ્લુ છે, પાછળમાં રેડ છે, એમ એટલું ગુરુદેવનું સિસ્ટમેટિક, બરાબર છે, વ્યવસ્થિત પરફેક્ટ. અને પછી નેમીજીની વાત કરતા હતા સાહેબ, કે સાહેબ કે નેમીજીનો ડેસ્ક એમની સામે છે, તો કે નેમીજી છે ને એમના ઉપર બધું જ ડેસ્ક ઉપર બધી વસ્તુ મૂકેલી હોય, એમાં બધી દવાઓ હોય. સાહેબ તો ફાર્મસી જ કહે ને, કારણ કે સાહેબ કે ભલે મારી જ બધી દવાઓ હોય, મને આપવા માટે જ એને બધી ત્યાં રાખેલી હોય, પણ કે બધું આમ ઉપર ખડકલો કર્યો હોય આમ મૂકી દીધું એ બધી વસ્તુ. એટલે સાહેબે એને કીધું કે તારે ડ્રોવર છે તું રાખ વ્યવસ્થિત, એક એક ડ્રોવરની અંદર બધું શું કે દવાઓ રાખ, એક ડબ્બામાં આ રાખ એમ, કે તું બધું વ્યવસ્થિત તારા પાસે રાખ એમ. એટલે સાહેબે બહુ સુંદર વાત કીધી કે મારી જે અપેક્ષા છે કે મારી સાથે આટલા વખતથી રહે છે તો મને શું પસંદ છે તો હું ધારી લઉં છું કે એને એ પ્રમાણે કરવું જોઈએ. પછી સાહેબે બહુ સુંદર વાત કીધી કે એની આદતમાં દ્રઢ છે અને હું મારી ક્ષમતા ભાવમાં દ્રઢ છું. કેટલી અદ્ભુત વાત કીધી. અને પછી સાહેબ કીધું કે બીજો પ્રોબ્લેમ કંઈ નથી કે એને બધું વ્યવસ્થિત જોવા મળે છે, કારણ કે ગુરુદેવનું બધું એકદમ પરફેક્ટ હોય ને, અને ગુરુદેવ કે પણ મને બધું અવ્યવસ્થિત દેખાય છે. ત્યારે ગુરુદેવ એક સેન્ટેન્સ બોલ્યા, શું કીધું ખબર છે? પોતપોતાના કર્મ. એટલે આ કેવું ગુરુદેવે આખી આ પ્રેક્ટિકલ વાત સાહેબે સમજાવી, અને પોતાની વાત કે જ્યારે આપણે કોઈ પ્રત્યે અપેક્ષા રાખીએ છીએ, આપણે ધારી લઈએ છીએ કે એને આમ કરવું જોઈએ, આમ કરશે, એ આપણા દુઃખનું કારણ છે, એ કારણ છે. તો પછી સાહેબે કીધું કે જે કોઈ પણ પ્રસંગ બને તો એમાં મારા અંશનું યોગદાન શું હતું એ પકડાવવું જોઈએ. આપણે કહીએ ને કે મેં તો ખાલી આટલું જ કીધું અને એ એકદમ ભડકી ગયો અને એકદમ ગુસ્સો આવી ગયો, તો તે વખતે આપણે વિચાર્યું કે પણ આટલું જ જો હું ન બોલ્યો હોત તો આ ક્રોધનો પ્રસંગ ન થાત ને. હા, એટલે અંશ પણ જે આપણી ભૂલ હોય એ આપણને સ્વીકારતા આવડવી જોઈએ. હા, અને પછી સાહેબે કીધું કે મને મારા ટ્રિગર પોઈન્ટ્સ પકડાવવા જોઈએ. ટ્રિગર પોઈન્ટ્સ એટલે શું? કોઈ સેનાથી કઈ 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 વસ્તુ બને છે અને હું એકદમ ઉત્તેજિત થઈ જાઉં છું, ક્રોધિત થઈ જાઉં છું. એટલે સાહેબ કીધું કેવું છે, તમે તો આ મંદરથી છે ને ઇન્ફ્લેમેબલ મટીરિયલ સાથે છો. ઇન્ફ્લેમેબલ એટલે શું? જ્વલનશીલ. આપણે ટેન્કરની પાછળ લખવું હોય ને ઇન્ફ્લેમેબલ, પેટ્રોલની ટેન્કર હોય તો ઇન્ફ્લેમેબલ લખવું હોય. એટલે તમારે તો કેવું છે કે જરાક કંઈક પ્રસંગ બને ને તમે એકદમ ભડકી ઉઠો છો. તો કે હા, પછી આપણે શું કે આવી રીતે બોલે ને આવી રીતે વર્તન કરે તો પછી ન છૂટકે મનાથી ગુસ્સો થઈ જ જાય ને, પછી મારું છટકે જ ને મગજ. તો કે ના, આ ખોટું છે, આ એકદમ ક્રોધ. તો કે જરા વિચાર કરો કે હવે આજે આખો પ્રસંગ બની ગયો, એમાંથી પાછું ક્ષમામાં આવવું, પછી ક્રોધમાંથી બહાર નીકળવું, પછી પ્રેમમય ક્ષમતા, એ કેટલા કલાકો અને દિવસો આની અંદર નીકળી જશે. તો કે શું થવું જોઈએ, આ શેના કારણે થયું? અશુદ્ધ ભાવમાં હોય અને એક સારો વિચાર આવે, મેં આમ ન કર્યો હતો, મેં આવી ઈચ્છા ન કરી હતો, અચ્છા તો મેં આનો આગ્રહ ન રાખ્યો. કારણ ઘણી વખત છે ને આપણે આગ્રહ હોય છે, આ કામ આ રીતે થવું જોઈએ, આટલી આટલી સફાઈ તો હોવી જ જોઈએ, આટલી ક્લેનલીનેસ તો હોવી જોઈએ ને, આટલી ચોખ્ખાઈ તો હોવી જોઈએ ને, અને આટલું કામ પરફેક્ટ થવું જોઈએ, વ્યવસ્થિત થવું જોઈએ. તો આવા જે આપણા આગ્રહ છે તો શું થાય છે કે જો આપણે આ એક ખરો આ કારણ જો પકડાઈ જાય ને આપણને કે હા મારું મારો આજે ઈચ્છા હતી કે મારો આગ્રહ હતો, મારી અપેક્ષા હતી, અને જો જાગૃતિ રાખે તો શું બનશે? એકવાર ઘટના બનશે, એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિથી ભૂલ થશે, પણ આપણા અંદરમાં એ વ્યાકુળતા કે અશાંતિ નહીં થાય. એટલે સાહેબે બહુ સુંદર કીધું, ઘટના બનશે એ વ્યક્તિના કારણે, પણ અશાંતિ અને વ્યાકુળતા કોના કારણે છે? મારા કારણે છે. તો એ ઘટના બને કે ન બને, મારા અંદરમાં અશાંતિ વ્યાકુળતા થવી ન જોઈએ. અને શું થાય છે કે એક વિચાર આવો કોક આવી જાય છે સમ્યક, એનાથી શું થાય છે? તો કે ક્ષમાભાવ જાગે છે અને પ્રેમ અને કરુણા જાગે છે. અને અહીંયા આખી વાત કરીને આ બધું જે સમજાયું ને એના ઉપરથી શું કહે કે પરંગુપાદેવ એમ કહે છે કે તમે પોતે આ અનુભવો છો, તમે પોતે આ જુઓ છો. અત્યારે જે આ બધી વાત કરી કે પ્રથમ શું થાય છે તો એ ક્રોધ ઉપર કંટ્રોલ, નિયમન એટલે કે કાબુ આવે છે, અને આગળ જતાં ક્રોધનો નાશ થાય છે. ઉપશમથી સ્ટાર્ટ થાય, શાંત કરવું, ઓછું કરવો ક્રોધ, અને એમ કરતાં કરતાં ક્રોધશાહી થાય. કોકવાર આ શાંત થતાં અને એને કોકવાર મિનિટો લાગે, કોકને કલાકો લાગે, કોકને દિવસો લાગે, કોકને મહિનાઓ લાગે છે, અને સાહેબ કે કોકને વર્ષો લાગી જાય છે. આ કાર્ય આપણે કરવાનું છે. તો ક્રોધ ના આવવાથી સિમ્પલ, આ આખું શેના માટે એક્સપ્લેન કર્યું તો ક્રોધ ના આવવાથી અશાંતિ અને વ્યાકુળતા અનુભવાય છે, બરાબર છે? એનાથી શું થાય છે તો કે અશુદ્ધ ભાવો રૂપે પરિણમે છે અને કર્મબંધ થાય છે. તો અને એનાથી શું થાય છે? સુખ શાંતિનો નાશ થાય છે. હવે ક્ષમા હોવાથી શું થાય છે? તો કે જે સંબંધો આપણા બગડ્યા હતા તે હવે સારા થતા જાય છે. શાંતિ અને હળવાશનો, સુખનો આપણને અનુભવ થાય છે અને આ શુદ્ધ ભાવરૂપે પરિણમે છે. તો ક્રોધને ટાળી શકાય છે શેનાથી? તો કે ક્ષમાથી. માનને ટાળી શકાય છે વિનય અથવા તો નમ્રતાથી. માયાને ટાળી શકાય છે સરળતાથી. લોભને ટાળી શકાય છે સંતોષથી. એટલે અહીંયા સમજાયું ને કે આપણામાં ક્રોધાદી જે અશુદ્ધ ભાવો છે કે દોષો છે, એનાથી વિપરીત જે ગુણો છે કે ભાવો છે, એને સેવાથી દોષનો નાશ થાય છે. અને આ જ મોક્ષનો માર્ગ કહો, મોક્ષનો ઉપાય કહો કે ધર્મ કહો. એટલે સાહેબે કીધું ને કે આ બધામાં પરમ ગોપાઓએ જુદી જુદી રીતે ધર્મની વ્યાખ્યા કરી છે. અને વાત કરી હતી કે ક્વિઝમાં આવી રીતે જ પૂછશે કે 104 પ્રમાણે ધર્મ શું છે? તો કે અશુદ્ધ ભાવથી નિવૃત્તિ અને શુદ્ધ ભાવમાં પ્રવૃત્તિ. 101 એટલે શું છે? હા, જેથી આત્મામાં સ્થિર થવાય. સચ્ચૈતન્યમાં એવો આત્મા, એમાં જે સ્થિર થવાય તે મુખ. 100મો કયો છે? તો કે રાગ દ્વેષ જ્ઞાનથી મુકાવું. આ મુખ્ય કર્મની ગ્રંથ છે ને, એનાથી મૂકવું તે મોક્ષ છે. તો આવું સુંદર રીતે પરમ કૃપાવદે આપણને અહીંયા સમજાવ્યું છે. અને પછી એટલે આ જે હમણાં વાત આવી ને કે મોક્ષ માર્ગ કહો, મોક્ષ ઉપાય કહો કે ધર્મ કહો, એ શું છે? તો હું ધાર્મિક છું કે નહીં એ કઈ રીતે તપાસું? તો ગુરુદેવ અહીંયા બહુ સરસ ચેક પોઈન્ટ આપ્યો કે મારે બીજું બહાર કંઈ ચેક કરવાની જરૂર નથી. મારા અંતરમાં રહેલા ક્રોધ, માન, માયા, લોભને મારે તપાસવા, મને મારે ચેક કરવાનું કે મારામાં ક્ષમા છે, નમ્રતા છે, સરળતા છે, સંતોષરૂપી ગુણો, આ જે 4 ગુણો છે એ મારામાં ખીલ્યા છે કે નહીં. અને સાહેબે અહીંયા બહુ સરસ કીધું કે ભલે તમે નાશ ન કરી શકો ક્રોધને અત્યારની ભૂમિકામાં, પણ એને ઢીલા તો પાડો. અને કઈ રીતે તપાસવાનું કે મારા એ કશાયો ઢીલા પડ્યા છે કે નહીં? તો કીધું ઇન્ટેન્સિટી, ડ્યુરેશન અને ફ્રીક્વન્સી. ઇન્ટેન્સિટી એટલે કેટલી તીવ્રતા છે. તો મારી તીવ્રતા વર્ષો પહેલાં જે મને ક્રોધ થતો હતો ને આજે થાય છે, એમાં કંઈ ફરક પડ્યો કે નહીં? એક મહિના પહેલાં મને જે થતું હતું એમાં અત્યારે કંઈ એનામાં ફરક પડ્યો કે નહીં એની તીવ્રતામાં? પછી ડ્યુરેશન, કે પહેલાં તો 5-6 કલાક સુધી ક્રોધ ચાલતો હતો, હવે કેટલો ચાલે? તો કે 2-3 મિનિટ ચાલે છે. તો ફ્રીક્વન્સીમાં એટલે કે કેટલી વારંવાર થાય છે? તો કે 15 દિવસે એક વખત થાય છે, અઠવાડિયામાં એક વખત થાય છે. આમ તપાસતા તો કે અશુદ્ધ ભાવો મારા ઘટ્યા છે કે નહીં એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હું ખરેખર ધાર્મિક થયો છું કે નહીં. તો ધર્મ શું છે? અશુદ્ધ ભાવ ઘટવા અને શુદ્ધ સ્વભાવની નિકટ આવું. ત્યાં ક્ષમા, સરળતા આદિ જે બધા ગુણો છે એને સેવાથી, એ શુદ્ધ ભાવ થકી શુદ્ધ ભાવ, અશુદ્ધ સ્વભાવ તરફ આવું, એની નિકટ આવું, તે છે ધર્મ. એટલે સાહેબે અહીંયા કીધું કે માપદંડ શું છે, માપવું કઈ રીતે? એકદમ સિમ્પલ કીધું, સ્વભાવની નિકટ આવતા જવું. કેટલા શુદ્ધ ભાવ પ્રગટ્યા આપણામાં, આપણે અંતર્મુખ થયા કે નહીં, આત્મભાવના ભાવ કેટલી ભાવી આપણે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ક્રોધને ટાળવા માટે ક્ષમા, પણ અહીંયા માપદંડ શું આપ્યું છે? કેટલા આપણે શુદ્ધ ભાવમાં અર્થાત સ્વભાવ તરફ કેટલા નિકટ આવ્યા એ માપદંડ છે. અને આપણે જોઈએ છે કે ગુરુદેવ જેમ ગઈકાલે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આપણે સમજાવ્યું, તેમ આજે અહીંયા શું આવ્યું? તો કે અહીંયા આત્મભાવનાની વાત આવી કે કેટલા આપણે આત્મભાવ સ્વભાવની નિકટ આવ્યા છે. એટલે અહીંયા કીધું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ નાંદરે. એટલે કેટલી આત્મભાવના સ્વભાવની નિકટ આપણે કેટલા આવ્યા છે એના ઉપરથી હું ધાર્મિક. તો અધર્મ શું છે સમજાયું? તો અધર્મ શું છે? તો કે અધર્મ એટલે અશુદ્ધ ભાવો સેવા, અર્થાત સ્વભાવને જે અનુરૂપ ન હોય અને વિભાવ રૂપે જો આપણે પરિણમતા હોય તો એ અધર્મ છે. અને એ સમજાવવા માટે સાહેબે કીધું કે આત્મ સ્વભાવ, આત્માના જે ગુણો કયા છે? તો કે ભાઈ પ્રેમ છે, ક્ષમા છે, કરુણા છે, દયા છે. એ કેટલા આપણે એના નિકટ આવ્યા છે, કેટલા ગુણો ખીલ્યા છે, એટલા આપણે ધાર્મિક હતા. તો ને આ શું છે? તો કે આ પ્રત્યક્ષ અનુભવ સર્વનો છે, અનુભવથી પ્રમાણિત છે અને સાબિત થયું છે. એટલે કીધું ને કે તમે અનુભવ કરો છો ને આ, તો સંદેહ કેમ કરો છો? તમે કોઈ જૈનિઝમ પર સંદેહ કરી શકો, આત્મસિદ્ધિ ઉપર સંદેહ કરી શકો, બીજા ઘણા ઉપર સંદેહ કરી શકો, પણ આ ક્રોધ જાય અને ક્ષમા આવે તો પવિત્રતા તમે પોતે અનુભવો છો, તો તમે એના ઉપર કેમ શંકા કરો છો? આ તમારો પ્રત્યક્ષ અનુભવ છે. અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ ખાસ વાત કીધી કે પરમકૃપાદેવે આખો મોક્ષ પંથ કેવો સુંદર એક લાઇનમાં કર્મબંધ ક્રોધાથી અણે સમાધિકતે, એક લાઇનમાં કે કેટલું ટૂંકાણમાં અને કેટલા ઓછા સમયની અંદર આ કેટલો સરળ છે ઉપાય એ આપણને બતાવી દીધો. એટલે બે વાત કીધી, સરળ પણ અને ટૂંકાણમાં. હા, ઓસમ એબિલિટી આપણે કીધી ને, અદ્ભુત ક્ષમતા છે પરમકૃપાદેવની. અને પછી હવે જે ગુરુદેવે સમજાવ્યું આગળ, એ આખો પ્રેક્ટિકલ અપ્રોચ કઈ રીતે આપણો હોવો જોઈએ, મારે અંતરમાં શું કરવું જેથી કરીને હું ક્રોધને જીતી શકું. એટલે એક એક તમે દ્રષ્ટાંત જોશો, એક એક વાત સાહેબની આમાં પકડશો, શું સુંદર સાહેબે ટિપ્સ આપી છે કે જો એ આપણે જે આપણે આઈડિયા આપી હોય ગુરુદેવે અપ્લાય કરીએ તો આપણે અવશ્ય ક્રોધથી થાય, ક્રોધથી આપણે મુક્ત થઈએ. તો સૌ પ્રથમ ગુરુદેવે એક સુંદર વાર્તા કીધી. કોની વાર્તા કીધી? કળીની વાર્તા કીધી. એ કળી તમે ખબર છે, હજી તો એની પાંખડી ખુલ્લી નથી, હજી તો એને જગત જોયું નથી. હા, એટલે જગત વિશે એને એની માતા પાસે ખૂબ સાંભળ્યું હતું આ કળીએ. હમ, બહુ સુંદર છે ને આવું છે, તો એને બહુ કુતૂહલ જાગ્યું અંદરમાં કે હવે હું ક્યારે ખીલું ને ક્યારે મને આ જગતનું દર્શન થાય. અને એટલે શું કરે છે, એ ખીલે એની પહેલાંની એટલી એટલી એટલો ઉલ્લાસ, એટલી આતુરતા હતી કે બસ મારે હવે આ જગતના દર્શન કરવા છે. એટલે શું થાય છે કે એની પાખડીઓ એકદમ ખોલે છે અને ખીલે છે, એકદમ નાની નાની કોમળ પાખડીઓ છે, અને ખીલતાની સાથે સુંદરતા અને સુગંધ ફેલાય છે આખા ઉપવનની અંદર. ત્યાં અચાનક એક બળવાન હાથ આવે છે અને ડાળી ઉપરથી એને તોડે છે. માત્ર તોડતું નથી, પછી એક એક પાંખડી છે ને એને ખેંચી ખેંચીને ચીમડી નાખે છે. હવે આ દ્રશ્ય વૃક્ષ જોઈતું હોય છે, એટલે જોઈ અને એને એકદમ અકળાઈ જાય છે અને કહે છે કે તું આનો બદલો લે. કોને કહે છે? એટલે કળીને કહે છે કે આ માણસ પ્રત્યે તું બદલો લે, અને જો તારામાં તાકાત ન હોય તો હું બદલો લઉં. ત્યારે કળી જવાબમાં શું કહે છે કે મેં બદલો ઓલરેડી લઈ લીધો, મેં બદલો લઈ લીધો છે. તો એ કઈ રીતે બદલો લીધો? તો કે જે હાથે મને ચીમડી નાખ્યું, ક્રશ કરી નાખ્યું, એને મેં પ્રતિસાદ આપ્યો. પ્રતિક્રિયા નહીં, પ્રતિસાદ આપ્યો. કઈ રીતે પ્રતિસાદ આપ્યો? કે એ જ હાથને મેં સુગંધી બનાવી દીધા. જેને મને તોડ્યો હોય, જેને તકલીફ આપી હોય, એને જ સુગંધ આપો. કેટલી સુંદર વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ આ એક વાર્તા વડે આપણને સમજાવી દીધી. પછી પૂજ્ય ગુરુદેવશ્રી એમના ભિખુ સંઘ સેના કરીને જે છે ને, બૌદ્ધ ભિખુ, એમની સાથે ફોન ઉપર વાર્તાલાપ થતી હતી, અને કંઈક વાતમાં એમને કંઈક વાર ચાઇનાના આક્રમણ વિશે વાત કરી. ત્યારે ગુરુદેવે એમને એક બહુ સુંદર વાત કીધી કે જો આ સંદેશો લોકો સમજે, શું શાંત સ્વીકારનો, ક્ષમાનો, કરુણાનો, પ્રેમનો, તો ઘૃણા છે, ક્રોધ છે, વૈમનસ્ય છે, વેર છે, બધું લોપ થઈ જાય. ત્યારે સાહેબે કીધું કે આ ઘાયલ વિશ્વને આ સંદેશનો અત્યંત જરૂરી છે. કયો સંદેશ? તો કે આ પ્રેમનો સંદેશ, ક્ષમાનો સંદેશ. અને કીધું પરમકૃપાદેવના શિષ્ય તરીકે પરમકૃપાદેવે શેનો સંદેશ આપ્યો છે? તો કે ક્ષમાનો સંદેશ આપણને આખા જગતને આપ્યો છે. તો એક સત્સંગી તરીકે, એક સાધક તરીકે, આ એક શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના આપણે એક સદસ્ય તરીકે મારે શું સંદેશો લેવાનો છે? તો કે માત્ર શુદ્ધ પવિત્ર ભાવો સેવાથી ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી, એટલે ગમે તેવીમાં શું કીધું, જે આગળ આપણે જે વાર્તા કીધી ને કે કોઈ હાથ તોડી નાખે, ચીમડી નાખે, મારી નાખે, નાશ કરી નાખે, એના પ્રત્યે પણ શું પ્રેમ અને ક્ષમાનો ભાવ હોવો જોઈએ. અને સાહેબે તરત જ કીધું કે ભગવાન મહાવીર, જીઝસ આ બધા ગુલાબ જેવા હતા. પછી આપણે ગુરુદેવ પ્રશ્ન પૂછ્યો, શું આપણે ધાર્મિક છીએ? જે ક્યારે કઈ રીતે બદલો લેવાનો વિચાર કરતો હોય તે વ્યક્તિ ધાર્મિક હોઈ શકે? પછી ગુરુદેવે જે ધડાકો કર્યો છે, ધડાકો એટલા માટે કહું છું કારણ કે આપણે એમ પહેલી વખત સાંભળે ને તો આપણે જ્યાં સુધી આપણે આખો એનો આશયને સમજ્યા હોય, કારણ કે સાહેબજીએ કીધું હું એવો વ્યક્તિ છું જે બદલો લેવામાં માનું છું, અને પછી સાહેબે કીધું સાચી રીતે બદલો, સમ્યક રીતે બદલો લેવો. એટલે સાહેબે ખાસ અહીંયા એક વાતનો ફોડ પાડ્યો કે સાચા સમયે બદલો લઈશ એવું વિચારે ને એવી ભાવના રાખે ને તો એ વ્યક્તિ અધમ છે, વિકૃત છે, કારણ કે અંદરમાં વેરની ભાવના છે, એ આયોજન કરી રહ્યો છે. તો સાહેબે શું કીધું? સાહેબ કે હું કહું છું બદલો તો લેવાનો જ, પણ સમ્યક પ્રકારે. અને સમ્યક પ્રકારે બદલો લેવો એટલે શું? સ્ટે અનઅફેક્ટેડ, અર્થાત અપ્રભાવિત રહેવું. અને પછી આ સમજાવવા માટે ગુરુદેવે એક દ્રષ્ટાંત આપ્યો કે સપોઝ ધારો કે કોઈ વ્યક્તિ, અને એમ કીધું કોઈ દુષ્ટ વ્યક્તિ, અને પછી સાહેબે તરત કીધું કે અધ્યાત્મ દ્રષ્ટિએ તો કોઈ દુષ્ટ છે જ નહીં, પણ અત્યારે આપણા દ્રષ્ટાંત માટે સમજવા માટે એમ લો કે કોઈ દ્રષ્ટિ, કોઈ દુષ્ટ વ્યક્તિ તમારા સુખ શાંતિ ચેનને હણી લેવા માગે છે અથવા તો ચોરી લેવા માગે છે, હરી લેવા માગે છે. સાહેબે કીધું એ ત્યારે જીતી શકે જો તમે હારો. અને આપણે ક્યારે હારીએ? જો આપણે ગુસ્સે થઈ જઈએ તો આપણે હારી ગયા, અને એ જીતી ગયો. આપણે કહે ને મારું છટકી ગયું, આપણું છટકી ગયું એટલે આપણે હારી ગયા અને સામેવાળો જીતી ગયો. બદલો લેવો છે તો શું કરવાનું? અપ્રભાવિત રહેવાનું, એની કોઈ અસર આપણા ઉપર થવી ન જોઈએ. પણ પછી વ્યક્તિ કહે છે ગુરુદેવને શું કે તે વ્યક્તિ મને ગધેડો છે એમ કીધું, કે જો ગધેડા જેવો છે એમ કીધો તો હજી ઓછું દુઃખ થાત, પણ મને તો ગધેડો જ કહી દીધું તેથી હું દુઃખી થાઉં છું. અને પછી મને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, એટલે સાહેબે કીધું ને હર્ટ એન્ડ હેટ, પેલા આપણે દુઃખી થઈએ છીએ અને પછી હેટ એટલે કે આપણે દ્વેષ કરીએ છીએ. એટલે સાહેબજીને એ વ્યક્તિએ પૂછ્યું સાહેબ કંઈક એવો ઉપાય બતાવો ને કે જેથી કરીને ઓલો વ્યક્તિ મને ગધેડો ન કહે. સાહેબે એકદમ સ્પષ્ટ કીધું એવો કોઈ ઉપાય મારી પાસે છે નહીં કે પેલો વ્યક્તિ ને બદલી શકીએ આપણે. અને પછી સાહેબે જે વાત કરી બહુ મજાની વાત કરી કે સાહેબજી એ વ્યક્તિને પૂછ્યું કે પેલાએ તને બે ત્રણ વખત ગધેડો કીધો અને એમાં તું આટલો દુઃખી, એની અસર આટલી બધી તારા ઉપર થઈ ગઈ, અને હું તને હજાર વાર કહી ચૂક્યો છું કે તું શુદ્ધ આત્મા છો, પ્યોર પીસફુલ પાવરફુલ સોલ છો, તું ભગવાન આત્મા છો, સિદ્ધ સમાન છો, તું બ્રહ્મ છો, આવું તને હજાર વાર કીધું તને એની અસર નથી થતી, અને પેલાએ બે ત્રણ વખત ખાલી તને ગધેડો કહી દીધો તેની અસર થાય છે. એ આપણે જોયું ગુરુદેવ કઈ રીતે આપણને એકદમ આમ છે ને હલાવી મૂકે છે કે આ કેવી મૂર્ખામી આપણે કરીએ છીએ. પછી સાહેબે બહુ સરસ એનો ઉપાય આપ્યો, જો પેલા વ્યક્તિને આપણે બદલી ન શકવાના, હા એ ગધેડો કેવું કે ન કેવું એમાં એ સ્વતંત્ર છે, પણ આપણે શું કરો. એટલે સાહેબે પછી એક તો પેલાની આ ભૂલ પકડાવી કે આની અસર તને થાય છે તો સત્સંગની અસર કેમ નથી થતી, અને અપ્રભાવિત રહેવું એ જ તો બદલા લેવો છે ને, બરાબર ને? તો અહીંયા સાહેબે બહુ સરસ સમજાવ્યું કે સૌથી પહેલાં તો શું કે તું પોતા ઉપર નહીં લે, ડોન્ટ ટેક પર્સનલી. આ અસર શું કામ થાય છે, આપણે કેમ હારી જાય છે? કારણ કે આપણે એનાથી અફેક્ટ થઈ જઈએ છીએ, એની અસર આપણા ઉપર થઈ જાય છે. તો શું કરવાનું? તો કહે છે ને પહેલું તો છે ને આપણા અહમ ઉપર વાર થયો છે એવું એવી રીતે ન લેવું, બરાબર. અને પછી બહુ જ પ્રેમથી અને મીઠાશથી કહેવું, શું એને કીધું, એને શું કીધું તું ગધેડો છે, એકદમ પ્રેમથી અને મીઠાશથી કહેવાનું એવું મને નથી લાગતું, જો છે મને કંઈ પૂંછડી છે. અને પછી સાહેબે કીધું કે આટલું સરળતાથી પણ લઈ લેવાનું આપણે ને, અને જો તમારે એને ખુશ કરવો હોય ને, એ વ્યક્તિને ખુશ કરવો હોય તો શું કહેવાનું ખબર છે? એકદમ સાચી વાત છે, તું તમારો ભાઈ છો એકદમ. એટલે કહેવાનો પોઈન્ટ શું છે એ ગુરુદેવે આ કઈ આપણે બધી દ્રષ્ટિકોણ આપે છે, કઈ રીતે આ પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે હેન્ડલ કરવી. તો પોતા ઉપર લેવું નહીં, અહમ ઉપર વાર કર્યો છે એવી રીતે ન લેવું, પણ પ્રસન્ન રહેવું, સંભાવમાં રહેવું, અપ્રભાવિત રહેવું, આ છે સાચો બદલો. સાચા સમયે બદલો લેવો એ તો અધમની વાત છે, પણ આ સાચી રીતે બદલો લેવો એટલે શું? પ્રસન્ન રહેવું, સંભાવમાં રહેવું અને અપ્રભાવિત રહેવું. અને સાહેબ કીધું આ અઘરું નથી. કેમ? કારણ કે આવું જનરલી કોની સાથે બનતું હોય? તો કે નિકટના વ્યક્તિ જ આવું લગભગ આપણી સાથે કરતા હોય છે, આપણા મિત્રો હોય કે આપણું ફેમિલી હોય. તો કે નિકટના વ્યક્તિ પ્રત્યે તને પ્રેમ છે કે નહીં, હા કે ના? તો બહુ અઘરું નથી એમના પ્રત્યે આવો ભાવ રાખવો. પછી આપણને શું થાય? આવું કોઈક આપણને કેટલા, આપણામાં એક ટેન્ડન્સી શું છે, આપણી એક વૃત્તિ શું છે કે એને સજા આપવી, જેને આપણી સાથે આવું કર્યું, આપણું અપમાન કર્યું, આપણે સજા આપવી. એટલે સાહેબે કીધું પેલા બોલ. શું બોલ? હું ઈશ્વર નથી. કેમ આવું બોલાવડાયું આપણી પાસે? કારણ કે સજા આપવાનું કાર્ય કોનું છે? તો કે ઈશ્વરનું. અને ઈશ્વરને ન રાખવા હોય તો કર્મનું, પણ મારું કામ તો નથી જ એને બતાવી આપવું, એને સીધો કરી આપવું. સજા આપવાનો આટલો બધો ભાર પોતા ઉપર રાખવો નહીં. અને જ્યારે આપણે આવું કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? સપોઝ તમે મને કંઈક કીધું, બરાબર છે, અપમાન કર્યું, એની સામે હું તમને સીધો કરવા માટે કંઈક કરું, થોડુંક વધારે કરીશ ને તમારા કરતાં. એટલે તમે એક કિલો કર્યો, એની સામે હું તમને બે કિલો આપીશ, તમે શું કરશો? ચાર કિલો આપશો. પછી હું શું કરીશ? આઠ કિલો આપીશ. એટલે પ્રતિક્રિયાની તો આ શૃંખલા, ચેઇન રિએક્શન ચાલ્યા જ કરશે. અને સાહેબે તો જે ગજબની વાત કીધી કે તારે બીજાને સુધારવાના છે, અરે તારું હજુ કેટલું કાર્ય બાકી છે, કેટલા બધા કામ બાકી છે. અને સાહેબે ગણાવ્યા. કયા? તો કે જો, સમ્યક દર્શન બાકી છે, વીરતિ બાકી છે, અપ્રમત્તતા એટલે કે અવેરનેસ બાકી છે, વિતરાગતા બાકી છે, અયોગીપણું બાકી છે. ઓલરેડી તારા પાંચ પાંચ મોટા મોટા કામ બાકી છે, એમાં બીજાને સુધારવાનું છઠ્ઠું કામ શું કામ માથા ઉપર લે છે? તારું જીવન પૂરું થઈ જશે આની અંદર. એમ કરીને આપણને જાગ્યો કે ભાઈ મારે ઘણા ઇમ્પોર્ટન્ટ કામ કરવાના બાકી છે, તો મારે આ બધા ઉપર, બીજાને સુધારવા કે બીજાને સજા આપવી, એના ઉપર ફોકસ ન કરવું જોઈએ, મારે મારા ઉપર ફોકસ કરવું જોઈએ. આના પછી ગુરુદેવે જે આખો દ્રષ્ટિકોણ આપ્યો છે, અદ્ભુત દ્રષ્ટિકોણ છે. જો જે વ્યક્તિએ મારી સાથે આવું વર્તન કર્યું એને શું કર્યું? એને મને એક પાઠ ભણાવી રહ્યો છે. લેસન કહીએ ને આપણે, મને એક પાઠ ભણાવી રહ્યો છે. શેનો પાઠ ભણાવી રહ્યો છે? વૈરાગ્યનો. કે રાગ કરવો નહીં, કારણ કે રાગ કરશું ને પછી શું થશે? ઈચ્છા જાગશે. ને આપણને ખબર છે, ઈચ્છા પછી અપેક્ષા અને પછી નિરાશા. આવું ક્યારે બનતું હોય છે? કે ઘણા ફક્કડ લોકો હોય છે. કેવા ખબર છે? કે આપણે એ વ્યક્તિ માટે ખૂબ કર્યું હોય, એની ખૂબ સંભાળ લીધી હોય, અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણને ભૂલી જાય. એટલે આપણને શું થાય? કીધું ને, હર્ટ એન્ડ હેટ. પહેલાં આપણે દુઃખી થઈએ અને પછી આપણને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ જાગે, બરાબર છે કે? તો શું વિચારું? આવું કોઈ આપણી સાથે કરે ત્યારે વિચારું કે જો એ વ્યક્તિ આપણને કેવો પાઠ શીખવાડ્યો. પાઠ શીખવાડ્યો ને શેનો? વૈરાગ્યનો. રાગ કરવો નહીં, હા થોડુંક ડિસ્ટન્સ રાખવું, અંતર રાખવું આપણે, પણ રાગ કરવું નહીં, તન્મય થવું નહીં, અપેક્ષા રાખવી નહીં. અને જે વ્યક્તિ આપણને શીખવાડે એને શું કહેવાય? ટીચર, શિક્ષક. અને તારે શિક્ષકને સજા આપવી છે? કઈ ગજબની વાત સાહેબે કરી. કે આવો દ્રષ્ટિકોણ આપે કે એ વ્યક્તિએ તો મને વૈરાગ્યનો પાઠ શીખવાડ્યો, તો એને સજા આપું, એને સુધારવાની આવો વિચાર કરું. તો એ કેવું કીધું કે એ વ્યક્તિએ શું શીખવાડ્યું? કે જો મારા ઉપર રાગ કરતા નહીં, હા રાગ કરીને પછી અપેક્ષા રાખતા નહીં, અને અપેક્ષા રાખશો તો તમે દુઃખી થશો. તો આ પ્રસંગમાં આ વ્યક્તિએ મને આટલો સરસ પાઠ શીખવાડ્યો. શેનો? તો કે સંસારનું સ્વરૂપ આવું જ છે. તો આવો પાઠ જેને મને શીખવાડ્યો હોય તો એના પ્રત્યે, એટલે સાહેબે કીધું ને કે બધું પોઝિટિવ લેતા શીખવાડો આવું જોઈએ. કે એ તો આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય કે જેને મને આટલી સરસ પાઠ આપ્યો અને મને પ્રેરણા આપી કે કોઈના માટે રાગ કરવો નહીં, કોઈના માટે અપેક્ષા કરવી નહીં. એટલે સાહેબે આપણને ખાસ જાગૃત એ રીતે કર્યા કે આપણે આટલી બધી સાધના કરતા હોય, નિત્યક્રમ કરતા હોય, ધ્યાન ભક્તિ સ્વાધ્યાય, જો મારા અંદરમાં દુઃખ અને દ્વેષ, હર્ટ એન્ડ હેટ હોય, તો આ મારી બધું જે છે ને એ વ્યર્થ છે. સૌ પહેલાં મારે આ મારા અંદરમાં રહેલી આ જે ગંદકી છે ને એને સાફ કરવી, એ કાર્ય મારે કરવું. અશુદ્ધ ભાવ મારા અંદરમાં જે પ્રવર્તી રહ્યા છે એનાથી નિવૃત્ત થવું, એ ધર્મ છે. બરાબર છે? અર્થાત આપણને એક લક્ષ્ય આપ્યું કે આ કાર્ય થવું જોઈએ, અને એટલા માટે જ ભગવાને પ્રતિક્રમણ કીધું. પ્રતિક્રમણ, પાછા જાઓ. પાછા જવું એટલે શું? કે પાછા જઈ અને ભૂસી કાઢો જે કંઈ પણ આ બન્યું છે ને. પછી એક બીજો દૃષ્ટિકોણ સાહેબ બતાવ્યો. એક આ બદલો લેવાની વાત કરી સાહેબે, પછી બીજું કીધું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે દ્વેષભાવ રાખીએ છીએ તો આપણે શું કરીએ છીએ? આપણે એના માટે રોષ હોય, ઘૃણા હોય, તો જ્યાં સુધી એ વ્યક્તિને હું ક્ષમા કરતો નથી ત્યાં સુધી એ વ્યક્તિ મારા હૃદયની અંદર ભાડું ભર્યા વિના મફતમાં રહે છે. મફતમાં રહે છે અને ભાડું ભર્યા વિના રહે છે કે શાના માટે કીધું? કારણ કે શું થાય છે, આપણે જોયું છે કોઈ વ્યક્તિ માટે આવો દ્વેષભાવ હોય ઘડી ઘડી એ વ્યક્તિ યાદ આવ્યા કરે, એટલે આપણે હૃદયમાં એને સ્થાન આપ્યું છે. અને ભાડું વિના મફતમાં રહે છે શેના માટે કીધું? કારણ કે એનાથી આપણા આત્માને કોઈ લાભ થતો નથી, ઉલટાનું નુકસાન થાય છે. બરાબર છે? તો શું કરવું? તો કે મારા અંદરની જે આ જગ્યા છે એ ખાલી કરવી, તુરંત એને ખાલી કરવી. તો આ જગ્યા ખાલી કરવી એટલે શું? તો કે મારા અંદરમાં રહેલી જે કડવાશ છે એ કડવાશને કાઢી નાખવી. એ કડવાશ નીકળી જશે એટલે એ વ્યક્તિ નીકળી જ જવાનો છે. કઈ રીતે કરવી? તો કે વ્યક્તિની ક્ષમા માગીને. હા, આપણે ક્ષમા માગીને એના ઉપર ઉપકાર નથી કરતા, પણ આપણા ઉપર ઉપકાર કરીએ છીએ. કારણ કે એમ કરવાથી આપણા અંદરની કડવાશ નીકળી જાય છે, આપણે બંધનથી મુક્ત થાય છે. અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે જ્યારે એ જગ્યા આપણે ખાલી કરીએ છીએ, એ વ્યક્તિને, એ વ્યક્તિ પ્રત્યેનો જે કડવાશ છે એને કાઢી નાખીએ છીએ, તો શું થાય છે? તો કે ભગવાન માટે જગ્યા થાય છે, ભગવાનને પધરાવવા માટે, આપણા અંતરમાં પ્રભુને બેસાડવા માટે જગ્યા થાય છે. તો જ્યારે આપણે સોરી કહીએ છીએ ત્યારે સોરીનો મતલબ એમ નથી થતો કે હું સાચો, હું ખોટો છું અને એ સાચો છે, પણ મારો ધ્યેય લક્ષ્ય શું છે? મારે કડવાશથી મુક્ત થવું છે. એ વ્યક્તિ જે કાંઈ બોલે, જે કાંઈ કરે, એનો પ્રભાવ મારા ઉપર ન પડે, એની અસર મારા અંતરમાં ન થાય. કારણ કે હવે હું શું કરું છું? બધું જતું કરું છું, લેટ ગો. અને એટલા માટે કીધું છે લેટ ગો કોણ કરી શકે? ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું ભૂષણ. આપણે જનરલી શું કહ્યું, સેટ કર્યું છે અંદરમાં કે જે માફી માગે ક્ષમા માટે એ કાયર છે, તો કે ના, આ વીરનું ભૂષણ છે, દાગીનો છે. ક્ષમા એ કોઈ ડરપોકનું કામ નથી. અને ખરો ધાર્મિક કોણ? જે સહેલાઈથી ક્ષમા આપી શકે, ક્ષમા માગી શકે. બરાબર? તો શું જોયું આપણે કે બદલો લેવાની જે વાત સાહેબે કહી, એના માટે શું કરો? તો કે જગ્યાને ખાલી કરવી, કડવાશને જીતી લેવી, લેટ ગો કરવું, જતી કરવું, પછી દુઃખ દ્વેષથી મુક્ત થવું, અને આમ કરવાથી ક્ષમાથી ક્રોધને જીતી શકાય છે. અને સાહેબે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કોઈની ક્ષમાનું મહત્વ શું છે સમજાવતા સાહેબે એમની વાત કરી હતી કે જ્યારે 1984 પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પાલિતાણા ગયા હતા અને 99ની યાત્રા કરી હતી, 1984ની વાત છે, ત્યારે કોઈ સાધુ ભગવાનને વંદન કરવા માટે ગયા હતા અને ત્યારે તેઓ કોકને ઉપદેશ આપતા હતા એ સાધુ ભગવાન, ત્યારે બહુ સરસ વાત તેઓ કરી હતી કે કોઈને પણ માફી માગવા માટે એના ઘર તરફ જવું એ વધુ મહત્વનું છે નવાણું કરવા કરતાં, કારણ કે નવાણું યાત્રા કરતાં વધારે ફળ પણ જેનાથી આપણે દુઃખી થયા હોય, તો જેને આપણે દુઃખી કર્યા હોય એની ક્ષમા માગવી કે ક્ષમા આપવામાં તેના ઘર તરફ આપણે પગ પણ ઉપાડીએ એમાં નવાણું યાત્રા કરતાં પણ વધારે લાભ થાય છે. અને આ પૂરું કરતા ગુરુદેવે ચાર પાંચ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપી આપણને કે શું કરવાથી આપણે આ ક્રોધને જીતી શકીએ. તો કે પહેલાં તો છે ને, આપણું જે માન્યતા જે છે ને કે ક્રોધ કોઈક મહાન કાર્ય છે, ક્રોધ એક ગુણ છે, એ આપણામાંથી કાઢી નાખવું. કારણ કે ક્રોધ એ દુર્બળતા છે. આપણે શું કરીએ છીએ ખબર છે કે અરે ક્રોધ કરો ને તો જો બધા કેવા સીધા થઈ ગયા, એટલે આપણે ક્રોધને એક તાકાત માનીએ છીએ, પણ એ તાકાત નથી, એક દુર્બળતા છે. અને આપણે કહે ને કે બધાને મારે જે કેવું હું કહી શકું છું, પણ શા કારણે? અત્યારે જે પદવી ઉપર છું એ પુણ્યોદયના કારણે છે, હું ઉંમરમાં મોટો છું એટલે લોકો મારું સાંભળે છે. તો કે આ પૈસા છે, સત્તા છે, આ બધું પુણ્યોદય છે. તો કે પુણ્યોદયને ક્રોધ કરીને કમજોરી ન બનાવો, દુર્બળતા બનાવો ન બનાવો. અને આ ખાસ વાત મગજમાં રાખો કે આ કડવાશ એ જ બંધન છે અને મને કર્મબંધમાં નાખશે. તો એ કડવાશને કાઢવું એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યાં સુધી મારા અંતરમાં પ્રેમ ક્ષમા કરુણા જાગશે નહીં, ત્યાં સુધી મારો મોક્ષ થશે નહીં. એટલે આના ઉપરથી સાહેબે શું કીધું, આપણો આખો ફોકસ સામેવાળો સાચો છે ખોટો છે એના ઉપર નથી, મારા અંદરમાં અશુદ્ધ ભાવ ઉત્પન્ન થયા કે નહીં એના ઉપર મારો ફોકસ હોવો જોઈએ. એટલે પરંગુપદે ખાસ સાહેબે કીધું, પરંગુપદે એટલું જ કહેશે તમને શું, તો કે હું જોવાનો જ નથી કે પેલો સાચો છે કે ખોટો છે, હું તો મને તારા અંદરમાં આવા અશુદ્ધ ભાવ ક્રોધના જોઈએ નહીં. એના માટે તું શું કરે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને શું છે કે જ્યાં સુધી આપણે આ ક્રોધાદીમાં અટકાયેલા છે ને, રોકાયેલા છે ને, ત્યાં સુધી આપણા અંદરમાં કડવાશ છે. અને જ્યાં સુધી આ કડવાશ છે ને, ત્યાં સુધી ભક્તિ અને સત્સંગ આપણા અંતરમાં અંતર સુધી પહોંચતા નથી. તો પહેલો પોઈન્ટ, ટિપ્સમાં પહેલો પોઈન્ટ શું છે, તો ક્રોધ એ કોઈ મહાન કાર્ય નથી, એ દુર્બળતા છે, તમે શક્તિશાળી નથી. એનું કારણ શું છે, કારણ કે આપણામાં અહંકાર અને આગ્રહ છે. અહંકાર એટલે શું, કોઈએ મને કંઈ કહેવું ન જો, મને જરાય ગમે નહીં, કોઈ મને કંઈ કહી દેતો, તો આ અહંકાર છે. આગ્રહ એટલે શું, આ કાર્ય આમ જ થવું જોઈએ, પછી સમયને લગતું હોય, સમયસર પહોંચવું જોઈએ એનો આગ્રહ. ઘણાને સફાઈનો આગ્રહ હોય છે, ઘણાને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એની પદ્ધતિ, એના માટેનો આગ્રહ હોય, પરફેક્શનનો આગ્રહ હોય. એટલે સાહેબે કીધું કે સારી વસ્તુ પણ ક્રોધ ઉત્પન્ન કરે. આ બધી વસ્તુ સારી છે કે નહીં, સમયસર પહોંચવું કે સરખી રીતે વ્યવસ્થિત કાર્ય કરવું, પરફેક્શન હોવું, જો આજુબાજુવાળા બેચેની અનુભવ કરતા હોય આપણા આ આગ્રહના કારણે, તો આપણે કંઈક ભૂલ કરી રહ્યા છે. તો કોઈ પરફેક્શન છે, કોઈ ચોકસાઈ, પરફેક્શન એટલે ચોકસાઈ, વ્યવસ્થિત રીતે કરવું, એ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ શું છે, અંદરમાં ક્રોધ રહિત થવું તે મોક્ષમાર્ગ છે, ક્રોધથી મુક્ત થવું એ મોક્ષમાર્ગ છે. અને જો આપણે ઘણી વખત બનતું હોય છે ને, આપણે પરફેક્શન માટે કે આપણું જે આ વ્યવસ્થિત થવું જોઈએ કાર્ય, બધી વસ્તુ સાફ સફાઈ સારી હોવી જોઈએ, તો આ બધું જે કારણે આપણે જો ક્રોધ કરતા હોઈએ ને, તો આપણે મોક્ષમાર્ગ સમજ્યા જ નથી આપણે મોક્ષમાર્ગ, કારણ ક્રોધ કરી રહ્યા છીએ આપણે. સાહેબે કીધું ને, કાં તો તમારામાં મુક્ષતા નથી, તીવ્ર ઝંખના નથી કે મારે મોક્ષ પામવો છે. આપણે ધર્મ સેના માટે કરીએ છીએ? શું માત્ર સમય પસાર કરવા માટે કરીએ છીએ? એટલે આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે કે હું પરફેક્શનની આગ્રહમાં કેટલું હું ચૂકી જાઉં છું. એટલે સાહેબે કીધું ને, ઘણા લોકો એવી રીતે હોય, નિત્યક્રમ માટે ચાર પાંચ વખત કશાય કરી નાખે, એને વાંધો નથી, કારણ કે એને મોક્ષનો લક્ષ્ય નથી. એનો લક્ષ્ય એટલો જ છે, નિત્યક્રમ પૂરું કરવું, એને સાબિત કરવું છે કે મારું કેટલું બધું વ્યવસ્થિત ને પરફેક્ટ છે. એટલે સાહેબે કીધું, પરફેક્શન કરતાં પ્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે. એટલે વ્યવસ્થિત કાર્ય કરવું, એના કરતાં એ કરવું જોઈએ, ન કરવું જોઈએ એમ નહીં, એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા અંદરની આંતરિક પવિત્રતા. પછી બીજો પોઈન્ટ સાહેબે કીધું, ટેક ચાર્જ ઓફ યોર સેલ્ફ, અર્થાત પોતા ઉપર કાબૂ મેળવો. જેમ પેલો સર્પ હોય ને, અને પેલો ગારુડી હોય, ખબર છે, પેલો આમ વગાડતો હોય અને એને, પણ એ સર્પ છે એના કંટ્રોલમાં છે. એવી રીતે આપણો ક્રોધ આપણા કંટ્રોલમાં હોવો જોઈએ, એના માટે શું કીધું સાહેબે? તો કે કાંઈ પણ બોલી કાઢો, બબડી કાઢો, પછી સંબંધો બગડી જાય, પછી સોરી કહેવાનું. તો કે સાહેબ કે પછી આપણે શું કહે ખબર, મારું મનમાં તો આવું કાંઈ નહોતું, મારાથી જરાક બોલાઈ ગયું, કે મારે બોલવું નહોતું પણ મારે બોલાઈ ગયું. સાહેબ એના માટે શું કીધું ખબર છે? આ ભાષા સાધકની ભાષા નથી, મારે બોલવું નહોતું ને બોલાઈ ગયું. અર્થાત આપણું પૂરું આપણા બોલવામાં, આપણા આચરણમાં, બધામાં સંયમ હોવો જોઈએ. પછી ત્રીજો પોઈન્ટ સાહેબે કીધો, સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સાથે સંબંધ છે. જો શરીર સ્વસ્થ હોય તો મન સ્વસ્થ હોય, અને મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ હોય, એમ અરસપરસ સંબંધ બંનેમાં છે. જો સ્વસ્થતા નહીં હોય ને તો આપણે જલ્દી હારી જશું. હા, એને સાહેબે એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યો કે હવે અત્યારે સત્સંગ પતી જાય અને પછી તમે ઘરે જાઓ અને ત્યાં પહોંચતા જ તમને ખબર પડે કે ભાઈ 3 કલાક માટે લાઇટ ગઈ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી નથી, એટલે એસી ચાલશે નહીં અને સખત ગરમી ને બફાટ. હવે અસ્વસ્થ શરીર અને અંદરમાં મન પણ અસ્વસ્થ થયું છે. હવે કોઈ એક પ્રસંગ, કોઈ જરાક કંઈક કચકચ કરશે ને શું થશે? સાહેબે કીધું ને ઓલું ઇન્ફ્લેમેબલ, ઓલે તો ખાલી એક માચીસનો નાખ્યું અંદર, એક માચીસ નાખી પણ તમારે આખો પેટ્રોલનો ટાંકો ભરેલો જ ભડાકો થશે, ધડાકો થશે, બરાબર કે નહીં? તો કે આવી આપણી. પણ અહીંયા એક વાત બહુ સુંદર કીધી સાહેબ, બધી જે વાત કરી કે તમે અહીંથી પાછા જશો, તમે જ્યાં રહો છો, પૂજ્ય ગુરુદેવશ્રીની કેટલી કરુણા છે. દરરોજ સવારે આપણા બધા અહીંયા જેટલા કોમ્પ્લેક્સ છે એ દરેકે દરેકને યાદ કરીને, સાહેબે કીધું ને વ્હાઇટ લાઇટ, આમ આમ કરીને સાહેબ પછી એક્શનથી બતાવ્યું કે હું વ્હાઇટ લાઇટ. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છે, આપણા ઉપર કેટલી કરુણા છે, આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે. બસ હવે આ જે બોધ આપણને મળી રહ્યો છે એને આપણે પ્રયોગમાં, અને આજનું પ્રયોગનું જ આખું બધું છે ને, આ બધું આપણે પ્રયોગમાં મૂકી અને એમનો રાજીપો પ્રાપ્ત કરીએ, મોક્ષ પંથ ઉપર આપણે દોડીએ, એવું કંઈક આપણે કરીએ. તો અહીંયા શું કીધું? સ્વસ્થ મન. તો આપણે એમ થાય કે આ સ્વસ્થ, એટલે સાહેબે ખાસ કીધું આ સ્વસ્થ મન જે છે ને, જ્યારે આપણું મન સ્વસ્થ હોય ને તો એ આપણે સમસ્યા ઉપર ફોકસ નહીં કરીએ, એના ઉપાય ઉપર ફોકસ કરશું, એનો ઉકેલ કઈ રીતે કાઢો. એટલે જ સાહેબે કીધું જ્યાં સુધી તમને પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળે ત્યાં સુધી આ પ્રોબ્લેમની કોઈને વાત પણ નહીં કરો. અર્થાત આ વાત અહીંયા સાહેબે કીધી, સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન. હવે જે સાહેબે એન્ડ કર્યું ને, બહુ જ જબરદસ્ત, કે આ બધું કરવા છતાં કોક વાર ક્રોધ આવી ગયો, ક્રોધ થઈ ગયો તો શું કરવું? તમે એકદમ ધુઆ ફુઆ થઈ ગયા છો. સાહેબે ઉપાય આપ્યો, શું કરો? ઊંડા શ્વાસ લો, 4-5 વખત એકદમ ઊંડા શ્વાસ, અને પાછું એ ઊંડા શ્વાસ સાથે તમે મંત્રને જોડી દો, ઓમ નમો ભગવતે પરમ કૃપા ઉદેવ પાદાભ્યામ નમો નમઃ, જે તો શું થશે, 5-10 વખત કરતા જ ક્રોધ એકદમ શાંત થઈ જશે. પણ સાહેબે ચોખ્ખોટ કર્યો કે આ પેન કિલર છે, દાંતનો દુખાવો થયો હોય અડધી રાત્રે ને ડેન્ટિસ્ટ મળે નહીં તો આપણે પેન કિલર લઈ લઈએ, એટલે શું ટેમ્પરરી શાંત થઈ જાય. તો કે આ ટેમ્પરરી ઉપાય છે, આ બધા શ્વાસના ને બધા આપણે જે કંઈ પણ કરીએ પ્રાણાયામ કે બધું નથી, જે શાંત થશે ટેમ્પરરી છે, પેન કિલર છે, પણ સારું છે, અત્યારે ક્રોધ શાંત થઈ ગયો ને. પણ પછી શું કરવું? તરત સાહેબે 4-5 વસ્તુઓ એકદમ ઇમ્પોર્ટન્ટ કીધી. એક, ક્રોધના કારણ વિચારો, કોઝિસ, હું કઈ રીતે નિમિત્ત બન્યો, મેં શું યોગદાન આપ્યું, એવું કયું ટ્રિગર પોઈન્ટ હતું કે જેના કારણે હું એકદમ ભડકો થઈ ગયો ક્રોધનો, એ બધોનો વિચાર કરો. અને પછી શું કરો? એટલે સાહેબે ખાસ કીધું કે ઘણા લોકો એમ કહેતા હોય ને કે હું તો એકદમ નિખાલસ ભાવે આ બધું કહી દઉં છું. સાહેબ કીધું આ નિખાલસ ભાવે સ્પષ્ટ કહી દેવું એ પણ એક પ્રકારનું ક્રોધ કાબૂમાં નથી એ બતાવે છે. કારણ કે નિખાલસતા એને કહેવાય કે જે બીજાનું હિત સમજી અને એવી રીતે બોલે કે કોઈને નુકસાન થાય નહીં. એટલે સાહેબે આપણને આ સૂક્ષ્મ સૂક્ષ્મ કેટલી બધી ટિપ્સ આપી દીધી છે. આપણને તો એમ લાગે કે હું તો ફ્રેન્ક છું ને, હું તો સારું જ કરું છું ને, તો કે ના, એ પણ રૂંધાયેલો કશાય હોઈ શકે. અને પછી શું કીધું સાહેબે? તો કે તમે ક્રોધના કારણ, કયા નિમિત્તે થયું, મારું યોગદાન શું હતું, એમાં શું ટ્રિગર પોઈન્ટ્સ હતા, એના ઉપરાંત આના કોન્સિક્વન્સીસ શું આવશે, આનું પરિણામ શું આવશે, એનો વિચાર કરો. અર્થાત કેવા કર્મબંધ થશે મને, અથવા તો આ ક્રોધ કરવાથી કેવા મારા સંબંધો બગડશે, એનો વિચાર કરો. અને પછી એન્ડમાં સાહેબે શું કીધું? કે તમે આ ક્રોધને સબસ્ટિટ્યૂટ કરો, અર્થાત એને બદલો, ક્રોધને ક્ષમામાં બદલી. અને અંતમાં સાહેબે કીધું આનંદમાં રહો. કર્મ બંધ ક્રોધાદિથી હણે શમાદિકતે, પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શોષંદે.